આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
આપણા જીવન વિશે, આપણી જીવન શૈલી વિશે, દિનચર્યા વિશે બહુ જ સરસ માહિતી, વૈજ્ઞાનિક માહિતી ઋષિઓએ આપી છે. એને કહેવાય છે આયુર્વેદ. અને આ આયુર્વેદ એવું શાસ્ત્ર છે કે જો એની એને સમજપૂર્વક આપણે અપનાવીએ તો ઘણા બધા પ્રશ્નોને એ રોકે. જેમ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એમાં તો આપણને આયુર્વેદ ખૂબ મદદ કરે છે. આપણે ઘણા બધા વિષય પર આયુર્વેદાચાર્ય કોમલ સાથે વાત કરી છે. આહાર વિશે આયુર્વેદ શું કહે છે, પાણી વિશે શું કહે છે, ધ્યાન યોગ કઈ રીતે આપણા જીવનમાં અને સ્વસ્થ જીવનમાં ફાળો ભજવે છે, એ બધા વિશે બહુ સરસ માહિતી એમને આપી છે. આજે ફરી એકવાર આપણે એમને આવકારીએ SBS ગુજરાતીમાં. કોમલ, સ્વાગત છે. હું જેલમ હાર્દિક ફરી આવકારું છું તમને.
ધન્યવાદ જેલમબેન.
કોમલ, આપણે છેલ્લે વાત કરી કે જે અત્યારે બહુ જ વિશ્વમાં સારી રીતે ફેલાયેલી છે એવી મહામારી કોરોના વિશે, અને આયુર્વેદ શું કહે છે કોરોના વિશે, એની બહુ જ સરસ અને મહત્વની માહિતી તમે આપી. હવે એવું સાંભળવા મળે છે કે ત્રીજી લહેરમાં કદાચ બાળકોને પણ અસર થઈ શકે, તો એવું બને તો શું થઈ શકે? આયુર્વેદમાં એના માટે કાંઈ સલાહ છે?
આપણે સૌને બાળકો માટે ચિંતા રહે તે ખૂબ જ સ્વાભાવિક છે, પણ મારું એવું માનવું છે કે જો અત્યારથી જ એમને સ્વસ્થ રાખવા માટે, તમે જેમ વાત કરી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો એ પ્રયત્નો કરવામાં આવે. જેમ આપણે આગળ વાત કરી કે આપણે મોટાઓ શું કરી શકીએ, એવી જ રીતે બાળકો માટે પણ જો ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ ડરવાની કોઈ જ જરૂર નથી. પહેલું તો જેમ આપણે વાત કરી મોટાઓ માટે કે દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરવું આયુર્વેદ અનુસાર, તો એ પ્રમાણે બાળકો માટે પણ થોડું ઘણું એમને જે નિયમાનુસાર એમનું જીવન શૈલી રહે એવા પ્રયત્નો કરવા, નાનપણથી એવી આદતો પાડવી જેથી એમના જીવનમાં પણ નિયમિતતા રહે. અને નાની ઉંમરથી જો આ બધું ધ્યાન રાખવામાં આવે તો આગળ આવનારી જે ઘણી બધી તકલીફો છે એનાથી એમને બચાવી શકાય, બીમારીઓથી બચાવી શકાય. અત્યારે તો જો કે બાળકોમાં એવું છે કે નાની ઉંમરમાં જ ઘણી બધી તકલીફો જોવા મળે છે, ખૂબ જ અસામાન્ય કહેવાય. આમ તો માત્ર કોરોના જેવી ચેપી બીમારીઓ નહીં પણ અન્ય જો રોગો સામે પણ બાળકોને રક્ષણ આપવું હોય તો આ બધું જાણવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલા તો જેમ આગળ આપણે વાત કરી કે ભાઈ રોગાહાર સર્વે અપી મંદિગ્નો, પાચન શક્તિ તમારી જેટલી સારી હશે, તમારું પાચન એટલું સારું હશે એટલું તમે ઘણા રોગોથી બચી શકશો, ખાસ કરીને બાળકોને. બાળકોને એવું કહેવાય આયુર્વેદમાં જે છે એ કફ કાળ કહેવાય, કે એ જે ઉંમર છે એમની નાના બાળકોની એમાં કફના રોગો અધિક થતા હોય, વધારે થતા હોય. એટલે કફ કરે એવો ખોરાક ભાવે પણ એમને એવું જ, એ જોઈએ તો જો જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ, ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને આ બધા જે પ્રિઝર્વેટિવ વાળા કે કેમિકલ વાળા જે રેડીમેડ પેકેટમાં મળતા નાસ્તા કયો કે સોસ જામ આ બધું કયો, આ બધું જ નુકસાન કરે છે. એમને ખબર નથી હોતી, એમને ભાવે પણ ખરું. એવી જ રીતે રિફાઇન્ડ શુગર, જે પ્રોસેસ કરેલી ખાંડ હોય છે, દેશી ખાંડ નહીં, મેંદાની બનાવટો, ઇન્સ્ટન્ટ ફૂડ જે આ 2 મિનિટ નૂડલ્સ વગેરે વગેરે, એમને ભાવતું પણ હોય છે. અને એમાં એવા એ લોકો રસાયણો કે એવી ફ્લેવર નાખતા હોય છે કે જેનાથી એમને માનસિક એના માટે ખેંચાણ થાય, ક્રેવિંગ થાય એક જાતનું. તો આ દરેક વસ્તુ આપણે પણ જાણીએ છીએ કે એ સ્વાસ્થ્ય માટે સારી નથી, એટલે બને ત્યાં સુધી એનો ઉપયોગ ટાળવો. પણ આપણે જાણીએ છીએ એમ સંપૂર્ણ બંધ ન થાય, તો પણ આપણે પ્રયત્ન એવો કરવો કે જેટલું ઓછું જાય એટલું સારું. કેમ કે આ બંને વસ્તુ આપણે પણ જાણીએ છીએ કે શરીર અને મન એ બેયનું સ્વાસ્થ્ય બગાડવામાં મોટો ભાગ ભજવે છે. અને બીજું કે બાળકોને નાની ઉંમરથી જો યોગ, ધ્યાન, પ્રાણાયામ આ બધું શીખવવામાં આવે અને નિયમિત કરાવવામાં આવે તો શરીરની સાથે સાથે એમનું મન પણ સ્થિર થાય છે અને માનસિક રીતે મજબૂત બને છે, સ્વસ્થ રહે છે. એમને બને ત્યાં સુધી કોરોનાનો ડર પેસી ન જાય આ ખાસ પ્રયત્ન કરવો. જેટલા બાળકો ખુશ રહેશે, રમતા રહેશે, એટલું એમનામાં આ વસ્તુ માટે પોઝિટિવિટી રહેશે, હકારાત્મક વલણ રહેશે અને એટલા જ એ લોકો સ્વસ્થ રહેશે. આમ તો આગળની બે લહેરમાં બાળકોને ખૂબ જ ઓછી અસર થઈ હતી, બહુ જ ગણ્યા ગાંઠ્યા, પણ જેટલા પણ જે બીજી લહેરમાં અસર થઈ હતી બાળકોને, એમને વડીલો કરતા મોટાઓ કરતા બાળકો આ બીમારીમાંથી તરત બહાર આવી જતા હતા. અને એનું મુખ્ય કારણ હતું કે લોકોમાં, વડીલોમાં ઇન્ફોર્મેશન, જે આપણે જાણકારી વધારે હતી, બીક ડર વધારે હતા, એટલે એમને વધારે અસર થતી હતી. માનસિક અસરને કારણે શારીરિક પણ વધુ અસર થતી હતી. અને બાળકો છે તે બાળકોને બહુ આ બધી જાણકારી હોતી નથી, એ લોકો આ બધું હળવાશમાં લેતા હોય, એટલે એમને અસર પણ ઓછી થાય. એટલે જેટલા માનસિક રીતે એ સ્વસ્થ હશે, ખુશ હશે, એટલી એમને ઓછી અસર રહેશે. અને ખાસ કરીને બાળકોમાં જે અત્યારે મોટાઓની વાત થાય છે કે ભાઈ મોટાઓ રસી લઈ રહ્યા છે, એટલે રસી લીધા પછી એવું કહેવાય છે કે ભાઈ આ રોગ થવાની શક્યતા ઓછી થાય, તો એની અસર અથવા તો એની તીવ્રતા ઓછી. અને બાળકોને આ રસી મળેલ નથી, એટલે બાળકો માટે વધારે ચિંતા થાય કે રસી નથી મળી એટલે એમને આ રોગ થવાની શક્યતા વધારે. તો આયુર્વેદમાં જે આ ઇમ્યુનાઇઝેશન પર્પઝ છે, ઇમ્યુનાઇઝેશન એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવી, એ એક જ વસ્તુ થઈ. તો આયુર્વેદમાં બાળકો માટે ખાસ કરીને ખૂબ જ સચોટ ઉપાય બતાવેલો છે, એ છે સુવર્ણ પ્રાશન. બાળક જન્મે એ જ દિવસથી લઈ અને 12 વર્ષ સુધીના અથવા 15 વર્ષ સુધીના કિશોરાવસ્થા સુધી એને આ સુવર્ણ પ્રાશન કરાવી શકાય. પુષ્ય નક્ષત્રનું ખાસ મહત્વ છે, પણ જો તમે નિષ્ણાત કોઈ આયુર્વેદ ચિકિત્સક પાસે બાળકને વ્યક્તિગત માર્ગદર્શન લેવડાવી અને જો નિયમિત આપો યોગ્ય માત્રામાં, તો આ સુવર્ણ પ્રાશન થી બાળકનો સંપૂર્ણ વિકાસ, શારીરિક, માનસિક, બૌદ્ધિક, દરેક રીતે વિકાસ થાય જ છે. પણ આ સિવાય એમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઉત્તમ બને છે. અને આ સુવર્ણ પ્રાશન ઉપર ઘણી જગ્યાએ રિસર્ચ થયા છે અને ખૂબ જ એના હકારાત્મક પરિણામો જોવા મળે છે. અને બીજા પણ એના ઘણા બધા ફાયદા છે, એટલે સુવર્ણ પ્રાશન માટે હું ખાસથી ભાર મૂકીશ કે કરાવું. અને મોટાઓ માટે પણ જો આપણે જે વાત કરી, જેવી રીતે કે ભાઈ આયુષ મંત્રાલયમાં આવી રીતે ઔષધિઓ આપવાની વાત છે, ઉકાળો પીવાની વાત છે, નાશ લેવાનો છે, તો નાના બાળકો તો નાશ નથી લઈ શકતા, પણ થોડા 8-10 વર્ષ થી ઉપરની ઉંમરના બાળકો નાશ પણ લેવડાવી શકાય. એમને માસ્ક પહેરાવવા માટે આગ્રહ રાખવો. હર્બલ ટી જે આવે છે એમાં કાળી દ્રાક્ષ ને બધું નાખી અને થોડી ઓછી ઔષધિઓની તીવ્રતા રાખવાની, લસણ, લસણ શું લવિંગ ને એ બધું થોડું ઓછું વાપરવું, તજ લવિંગ ને, તો એ એ થોડી માઇલ્ડ બનાવીને આપી શકાય છે. ચ્યવનપ્રાશ જેમ આગળ આપણે વાત કરી, ખૂબ જ સારી ઔષધિ છે અને એ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ એનો મોટો ભાગ છે. એટલે 1 વર્ષથી ઉપરના જે 5-1 વર્ષની ઉંમરના બાળકો હોય એમને થોડું ઓછી માત્રામાં, લગભગ 1/2 ચમચી જેટલું, અને પછી મોટા બાળકોને 1 ચમચી જેટલું ચ્યવનપ્રાશ નિયમિતપણે પણ આપી શકાય છે અને ટોનિક તરીકે કામ કરે છે. બાળકોને વેક્સિન નથી મળ્યું એટલે આપણને ડર વધારે છે, પણ જો આ બધું કરવામાં આવે અને એને ધ્યાન રાખવામાં આવે, આ બધી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ઔષધિઓ આપવામાં આવે, તો ઘણા ખરા અંશે આપણે એમને આમાંથી બહાર કાઢી શકીએ છીએ અને એમનું શરીર અને મન બંને મજબૂત બનાવી શકીએ છીએ. એટલે જેટલું આ બધું પાળવામાં આવશે અને ધ્યાન રાખવામાં આવશે, તો મને એમ છે કે કદાચ થશે જ નહીં, પણ થાય તો પણ એમને સરળતાપૂર્વક કોઈ પણ જાતના વધુ તકલીફ વગર, વધુ તીવ્રતા વગર રોગની એ સરળતાપૂર્વક બહાર આવી શકશે. એટલે પહેલાં તો હકારાત્મક વલણ અપનાવીએ અને ઈચ્છીએ કે ત્રીજી લહેર આવે જ નહીં અને બધા સ્વસ્થ રહે.
ત્રીજી લહેર આવે જ નહીં, પણ આવે તો આપણે આવા બધા કુદરતી ઇમ્યુનિટી બૂસ્ટર્સ જેને કહીએ છીએ, એના એના ઉપયોગથી આપણે ચોક્કસ કંઈક ફાયદો મેળવી શકીએ. અને થોડા પ્રમાણમાં તમે કહ્યું એમાં બહુ જ સરસ રીતો આપી તમે, સુવર્ણ પ્રાશનથી માંડીને ચ્યવનપ્રાશથી માંડીને ઉકાળાની પણ, કે બાળકોને કઈ માત્રામાં ને કઈ રીતે દઈ શકાય. પણ છતાં પણ આપણે છેલ્લે એ તો ચોક્કસ કહીએ જ કે દરેક વ્યક્તિ પ્રમાણે તાસીર જુદી હોય છે, એટલે સેલ્ફ મેડિકેશન સંપૂર્ણપણે ન કરવું. અને આજના જમાનામાં તો હવે ઓનલાઈન બધું જ અવેલેબલ છે, તમે સલાહ પણ નિષ્ણાતની એ રીતે લઈ શકો છો. એટલે હવે રૂબરૂ જવાનું ને એ બધું તો કોરોનાએ ઘણું બધું ભૂલાવી દીધું છે, તો એ સમયમાં પણ શક્ય હોય તો કોઈ નિષ્ણાતની સલાહ લઈને આ બધું કરવાથી ચોક્કસ વધારે સ્વસ્થ રહી શકાય છે. કોમલ, ફરી એકવાર ખૂબ આભાર અમને આટલી ઉપયોગી માહિતી આપવા માટે.
તમારો પણ આભાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.